એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. નમસ્કાર અને સ્વાગત છે જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે 20મી સદીના એક ખૂબ જ પ્રભાવશાળી ફિલોસોફર, પણ જેમનો અંત કહેવાય ને કે બહુ કરુણ હતો, એવા મોરિટ્ઝ શ્લિક વિશે વાત કરવાના છીએ.
હા, બિલકુલ. મોરિટ્ઝ શ્લિક, એમનું નામ કદાચ એટલું જાણીતું ન હોય, પણ એમનું કામ, ખાસ કરીને વિયેના સર્કલ અને લોજિકલ પોઝિટિવિઝમ, એણે ફિલોસોફીની દિશા બદલવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો.
વિયેના સર્કલ એટલે પેલી બૌદ્ધિકોનું જૂથ, બરાબર?
હા, એ જ. અને શ્લિક એના કેન્દ્રમાં હતા. એમણે જ, મતલબ એ આખા વિચાર પ્રવાહને, જેને તાર્કિક પ્રત્યક્ષવાદ કહીએ છીએ, એને ઘડ્યો.
અને એમની વાત એટલે પણ રસપ્રદ છે કે એમનું જીવન અને મૃત્યુ બંને સમયના યુરોપના બૌદ્ધિક અને રાજકીય વાતાવરણનું એકદમ, શું કહેવાય, પ્રતિબિંબ પાડે છે. ચાલો ત્યારે શરૂ કરીએ એમની સફર.
ચોક્કસ. શ્લિકનો જે સમય હતો એટલે 1882 થી 1936, એ ખરેખર જબરદસ્ત ઉથલપાથલનો સમય હતો. તમે વિચારો, વિજ્ઞાનમાં કેવા ફેરફાર થઈ રહ્યા હતા.
હા, આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ આવ્યો.
બરાબર, સાપેક્ષવાદ, પછી પેલું ક્વોન્ટમ મિકેનિક્સ, એણે તો વાસ્તવિકતાની આપણી સમજને જ હલાવી દીધી. અને ગણિતમાં પણ ફ્રેગે અને રસેલ જેવા લોકો તર્કશાસ્ત્ર પર નવું કામ કરી રહ્યા હતા.
એટલે જ્ઞાન એટલે શું, આપણે કઈ રીતે જાણી શકીએ, આ બધા પાયાના સવાલો ફરીથી સામે આવી ગયા હતા.
એકદમ. સદીઓ જૂની ધારણાઓ પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા. અને આ તો થઈ વૈજ્ઞાનિક ક્રાંતિની વાત, પણ સાથે સાથે સામાજિક અને રાજકીય ભૂકંપ પણ ચાલી રહ્યો હતો.
પહેલું વિશ્વયુદ્ધ.
હા, પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા, મોટા મોટા સામ્રાજ્યોનું પતન, અને સૌથી વધુ ચિંતાજનક તો ફાસિઝમ અને નાઝીવાદ જેવી વિચારધારાઓનો ઉદય, મતલબ તર્ક અને બુદ્ધિ સામે એક મોટો પડકાર ઊભો થઈ રહ્યો હતો.
અને આ બધાની વચ્ચે વિયેનામાં શ્લિક અને એમના સાથીઓ ભેગા મળીને તર્ક અને વિજ્ઞાનની વાત કરતા હતા.
બરાબર. વિયેના એ સમયે આવું જ હતું. એક તરફ કળા, સંગીત, ફિલોસોફીનું કેન્દ્ર, ફ્રોઇડ પણ ત્યાં જ હતા, પણ બીજી તરફ રાજકીય અસ્થિરતા, આર્થિક મુશ્કેલીઓ અને પેલું યહૂદી વિરોધી વાતાવરણ, એ બધું પણ ચરમસીમા પર હતું.
આ માહોલમાં શ્લિક પર કોનો પ્રભાવ વધારે રહ્યો?
શરૂઆતમાં તો અર્ન્સ્ટ મેક, જે ભૌતિકશાસ્ત્રી અને ફિલોસોફર હતા, એમના પ્રત્યક્ષવાદનો, પછી હેનરી પોઇન્કરેનો પરંપરાવાદ, અને અલબત્ત બર્ટ્રાન્ડ રસેલનું લોજિક પરનું કામ. અને પછીથી લુડવિંગ વિટગિન્સ્ટાઈનનો પ્રભાવ તો બહુ જ ઊંડો પડ્યો, જો કે એ સંબંધ થોડો જટિલ પણ હતો.
ઓકે, તો આવા સમયમાં શ્લિકનું પોતાનું જીવન કેવી રીતે ઘડાયું? એમનો જન્મ તો બર્લિનમાં થયેલો ખરું ને?
હા, બર્લિનમાં, એક સુખી અને સંસ્કારી પરિવારમાં. અને શરૂઆતમાં તો એમને વિજ્ઞાનમાં જ રસ હતો. એમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો, અને એ પણ કોની પાસે? મેક્સ પ્લાન્ક પાસે.
ઓહ, ક્વોન્ટમ થિયરીના પિતામાં?
હા, એમની પાસેથી 1904માં ફિઝિક્સમાં ડોક્ટરેટ મેળવી, એટલે એમનો વૈજ્ઞાનિક પાયો બહુ મજબૂત હતો, જે એમના ફિલોસોફિકલ કામમાં હંમેશા દેખાયો.
પણ પછી ફિઝિક્સથી ફિલોસોફી તરફ કેમ વળ્યા?
એટલે વિજ્ઞાનના જે મૂળભૂત પ્રશ્નો હતા, સમય, અવકાશ, કારણ અસર, જ્ઞાન કેવી રીતે મળે, આ બધા એમને વધુ ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી રહ્યા હતા. એમણે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પર એક પુસ્તક લખ્યું 1917માં, સ્પેસ એન્ડ ટાઈમ ઇન કન્ટેમ્પરરી ફિઝિક્સ. એનાથી એમની ઓળખ બની, અને પછી ધીમે ધીમે ફિલોસોફી તરફ જ વળી ગયા.
અને પછી 1922માં વિયેના આવ્યા. એ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.
બહુ મોટો. વિયેના યુનિવર્સિટીમાં એમને અર્ન્સ્ટ મેકની જે ચેર હતી ઇન્ડક્ટિવ સાયન્સના ફિલોસોફીની, એના પર નિમણૂક મળી. અને બસ, એ પછી તો એમના વ્યક્તિત્વ અને વિચારોએ જાણે ચુંબકનું કામ કર્યું. વિયેનાના બીજા તેજસ્વી લોકો એમની આસપાસ ભેગા થવા લાગ્યા,
અને એમાંથી બન્યું વિયેના સર્કલ.
હા, શ્લિક આમ તો કોઈ એના ઓફિશિયલ લીડર નહોતા, પણ એમના સ્વભાવને કારણે, શાંત, બધાને સાથે રાખીને ચાલનારા, એ સ્વાભાવિક રીતે જ એ જૂથના કેન્દ્ર બની ગયા. રુડોલ્ફ કાર્નેપ, ઓટો ન્યુરેથ, કર્ટ ગોડેલ જેવા મોટા નામો એમાં જોડાયેલા હતા.
શું ચર્ચાઓ થતી હશે ત્યાં?
અરે જબરદસ્ત. દર ગુરુવારે સાંજે મળતા અને જ્ઞાન, ભાષા, તર્ક, વિજ્ઞાનના પાયા વિશે ગહેન ચર્ચાઓ કરતા.
પણ આ બધી બૌદ્ધિક ગતિવિધિનો અંત બહુ દુઃખદ રીતે આવ્યો.
અત્યંત દુઃખદ. 22 જૂન 1936 યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગના પગથિયા પર જ એમના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી જોહાન નેલબોકે ગોળી મારીને એમની હત્યા કરી દીધી.
કારણ શું હતું? કોઈ અંગત અદાવત કે પછી એ સમયનું જે ઝેરી વાતાવરણ હતું?
એટલે હત્યારો નેલબોક માનસિક રીતે અસ્થિર હતો અને શ્લિકના કેટલાક વિચારોથી, ખાસ કરીને નૈતિકતા વિશેના, નારાજ હતો. પણ આ ઘટનાનો જે રીતે ઉપયોગ થયો ને એ ભયાવહ હતો. શ્લિક પોતે પ્રોટેસ્ટન્ટ હોવા છતાં નાઝી પ્રચારમાં એમને યહૂદી ફિલોસોફર તરીકે ચિતરવામાં આવ્યા.
ઓહ!
અને એમની હત્યાને જાણે તર્ક અને બુદ્ધિ પર પેલી અતાર્કિક વિચારધારાના વિજય તરીકે ગણાવવામાં આવી. એ વિયેનાના બૌદ્ધિક યુગના અંતનું પ્રતીક બની ગયું.
ખરેખર આઘાતજનક. ચાલો હવે એમના મુખ્ય વિચારો તરફ વળીએ. એમનું મહત્વનું પુસ્તક જનરલ થિયરી ઓફ નોલેજ ગણાય.
હા, એ એમનું સૌથી વ્યવસ્થિત કામ કહેવાય. એમાં એમણે જ્ઞાનના પાયાની વાત કરી. એમનો મુખ્ય મુદ્દો એ હતો કે સાચું જ્ઞાન બે જ પ્રકારનું હોય, કાં તો તાર્કિક જેમ કે ગણિત, અથવા તો અનુભવથી ચકાસી શકાય એવું. એમણે પેલી સિન્થેટિક એ પ્રાયોરી જ્ઞાનની શક્યતાને નકારી કાઢી.
એટલે કે અનુભવ વગર માત્ર તર્કથી દુનિયા વિશે નવું સત્ય જાણી ન શકાય.
બરાબર. અને જો કોઈ વાતને અનુભવથી ચકાસી જ ન શકાય તો એ અર્થપૂર્ણ જ્ઞાન નથી. આ જ વિચાર આગળ જઈને લોજિકલ પોઝિટિવિઝમનો મુખ્ય સિદ્ધાંત બન્યો. બીજું મહત્વનું પુસ્તક હતું પ્રોબ્લેમ્સ ઓફ એથિક્સ.
એમાં નૈતિકતા વિશે શું કહ્યું?
એમાં એમણે નૈતિકતાને પણ આ જ દૃષ્ટિથી જોઈ. કહ્યું કે સારું ખરાબ એ કોઈ ઉપરથી આવેલા આદેશો નથી. નૈતિકતા એ તો માણસના વર્તનનો અભ્યાસ છે, જે મોટે ભાગે સુખ મેળવવાની ઈચ્છાથી પ્રેરાય છે. એટલે કે એથિક્સ જાણે મનોવિજ્ઞાનની જ એક શાખા હોય.
અને પેલો નિબંધ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન ફિલોસોફી, એને તો વિયેના સર્કલનો મેનિફેસ્ટો કહે છે.
હા, બરાબર. એમાં એમણે ઘોષણા કરી કે ફિલોસોફીનું કામ હવે મોટા સિદ્ધાંતો બાંધવાનું નથી રહ્યું, એ કામ વિજ્ઞાન કરશે. ફિલોસોફીએ શું કરવાનું? તો કે ભાષાને સ્પષ્ટ કરવાની, વિચારોમાં રહેલી ગૂંચ ઉકેલવાની. ફિલોસોફી એ જ્ઞાન નથી, પણ એક પ્રવૃત્તિ છે, વિચારોને સ્પષ્ટ કરવાની પ્રવૃત્તિ.
ઓકે, તો આ લોજિકલ પોઝિટિવિઝમ અને એનો ચકાસણીનો સિદ્ધાંત, એને થોડું વધારે સમજીએ.
ચોક્કસ. લોજિકલ પોઝિટિવિઝમનો મૂળ હેતુ જ એ હતો કે ફિલોસોફીમાંથી બધી અસ્પષ્ટ, ચકાસી ન શકાય એવી વાતો કાઢી નાખવી, એને વિજ્ઞાન જેવી નક્કર બનાવવી. અને એનો મુખ્ય આધાર હતો પેલો ચકાસણીનો સિદ્ધાંત, વેરિફિકેશન પ્રિન્સિપલ,
જે કહે છે
કે કોઈ પણ વાક્ય કે વિધાન અર્થપૂર્ણ ત્યારે જ ગણાય જો એ કાં તો તાર્કિક રીતે સાચું હોય, જેમ કે બધા કુંવારા અપરિણીત હોય છે, અથવા તો એને અનુભવ દ્વારા, પ્રયોગ દ્વારા ચકાસી શકાય કે એ સાચું છે કે ખોટું. ભલે વ્યવહારમાં ચકાસી ન શકાય, પણ સિદ્ધાંતમાં શક્ય હોવું જોઈએ.
આનો અર્થ તો એ થયો કે ધર્મ, ભગવાન, આત્મા કે પછી નૈતિકતાના જે નિરપેક્ષ નિયમો હોય, ચોરી કરવી ખરાબ છે, આ બધી વાતો જેને લેબમાં ટેસ્ટ ન કરી શકાય, એ બધી
અર્થહીન, મીનિંગલેસ. શ્લિક અને વિયેના સર્કલ માટે આવા વિધાનો ખોટા નહોતા, પણ શાબ્દિક રીતે એનો કોઈ અર્થ જ નહોતો. એને લોકો આભાસી વિધાનો, સ્યુડો પ્રોપોઝિશન્સ કહેતા.
બાપરે, એટલે એમના મતે આ વાતો દુનિયા વિશે કશું કહેતી જ નથી?
ના, એ કદાચ લાગણીઓ વ્યક્ત કરે કે કવિતા જેવી હોય, પણ એ તથ્યો રજૂ નથી કરતી, એ ભાષાનો યોગ્ય ઉપયોગ નથી. આ બહુ જ ક્રાંતિકારી વાત હતી. એણે તો ફિલોસોફીના મોટા ભાગ પર જ પ્રશ્નાર્થ મૂકી દીધો.
સમજી શકાય એવું છે કે આનો જબરદસ્ત વિરોધ પણ થયો હશે.
ચોક્કસ. એની વાત હમણાં કરીએ, પણ બીજા બે મુદ્દા પણ હતા એમના. એક તો વિજ્ઞાનની એકતા, યુનિટી ઓફ સાયન્સ. એમનું માનવું હતું કે બધા વિજ્ઞાનો છેવટે એક જ પદ્ધતિ અને ભૌતિક નિયમો સાથે જોડાયેલા છે.
અને બીજું?
બીજું ગણિત અને તર્ક વિશે પરંપરાવાદ. એટલે કે 2+2=4 એ કોઈ કુદરતી સત્ય નથી, પણ આપણે દુનિયાને સમજવા માટે સ્વીકારેલા નિયમો અને ભાષાકીય સમજૂતી છે.
અને ફિલોસોફીને પ્રવૃત્તિ ગણવાની વાત એ વિટગિન્સ્ટાઈનમાંથી આવી?
હા, લુડવિગ વિટગિન્સ્ટાઈનના પુસ્તક ટ્રેક્ટસનો બહુ પ્રભાવ હતો. એમાંથી જ આ વિચાર આવ્યો કે ફિલોસોફીનું કામ દુનિયા વિશે નવા સત્યો શોધવાનું નથી, પણ આપણી ભાષા અને વિચારોને સ્પષ્ટ કરવાનું છે.
આપણે જે બોલીએ છીએ એનો ખરેખર કોઈ અર્થ છે કે નહીં એ તપાસવાનું કામ.
હવે જો શ્લિકની સરખામણી બીજા ફિલોસોફરો સાથે કરીએ તો
એમનો જે અનુભવવાદ છે એમને ડેવિડ હ્યુમની પરંપરામાં મૂકે. પણ એમની પાસે આધુનિક તર્કશાસ્ત્રના સાધનો હતા જે હ્યુમ પાસે નહોતા, એટલે એ હ્યુમ કરતાં વધુ સક્ષમ હતા.
અને કોના વિરોધમાં હતા?
સ્પષ્ટપણે કાંટ જેવા તર્કવાદીઓના, કારણ કે એમણે અનુભવ વિનાના જ્ઞાનને નકાર્યું. અને હેગલ જેવા આદર્શવાદીઓના તો કટ્ટર વિરોધી હતા, કારણ કે એમના મતે એ બધી તત્વજ્ઞાનની વાતો અર્થહીન હતી.
ઠીક છે, હવે પેલી ટીકાઓની વાત કરીએ. સૌથી મોટો વાંધો કયો ઉઠાવવામાં આવ્યો?
સૌથી મોટો અને ક્લાસિક વાંધો તો એમના પેલા ચકાસણીના સિદ્ધાંત પર જ હતો. ટીકાકારોએ પૂછ્યું, તમારો આ સિદ્ધાંત કે કોઈપણ વિધાનનો અર્થ તેની ચકાસણીની પદ્ધતિ છે, આ સિદ્ધાંત પોતે કેવી રીતે ચકાસી શકાય?
બરાબર.
શું એ તાર્કિક સત્ય છે? ના. શું એને અનુભવથી ચકાસી શકાય? ના. તો પછી તમારો મૂળભૂત સિદ્ધાંત જ તમારા પોતાના નિયમ પ્રમાણે અર્થહીન ઠરતો નથી?
હા.
આ બહુ મોટો પડકાર હતો.
હા, આ તો મોટો લૂફોલ કહેવાય. બીજો કોઈ વાંધો?
બીજો વાંધો એ હતો કે આ સિદ્ધાંત બહુ કડક હતો. એનાથી વિજ્ઞાનના ઘણા નિયમો પણ અર્થહીન સાબિત થતા હતા. જેમ કે કોઈ સાર્વત્રિક નિયમ, બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. તમે બ્રહ્માંડના બધા જ ગ્રહોને ચકાસી શકો?
ના, એ તો શક્ય નથી.
બસ, એટલે કાર્લ પોપર જેવા વિચારકોએ કહ્યું કે વિજ્ઞાન ચકાસણી પર નહીં પણ ખોટા પાડવાની ક્ષમતા, ફોલ્સિફિકેશન પર ચાલવું જોઈએ. કોઈ સિદ્ધાંત સારો ત્યારે કહેવાય જો એને ખોટો પાડવાનો કોઈ રસ્તો હોય.
આ પણ રસપ્રદ પોઈન્ટ છે. અને પેલો આરોપ કે તેઓ વિજ્ઞાન સિવાય બધું નકામું ગણતા હતા?
હા, સાયન્ટિઝમનો આરોપ કે તેઓ વિજ્ઞાનને જ જ્ઞાનનો એકમાત્ર રસ્તો માનીને કળા, નીતિશાસ્ત્ર, ધર્મ જેવા માનવ અનુભવના બીજા મહત્વના ક્ષેત્રોની અવગણના કરે છે. પાછળથી ક્વીન જેવા ફિલોસોફરોએ તાર્કિક અને અનુભવજન્ય સત્યો વચ્ચેના ભેદ પર જ સવાલ ઉઠાવ્યા. અને કહન જેવા લોકોએ બતાવ્યું કે વિજ્ઞાનનો વિકાસ કંઈ સીધી લીટીમાં નથી થતો.
તો આટલી બધી ટીકાઓ પછી આજે શ્લિક અને એમના વિચારોનો શું વારસો રહ્યો? શું એ બધું હવે જૂનું થઈ ગયું?
ના, એવું બિલકુલ નથી. ભલે લોજિકલ પોઝિટિવિઝમ એના મૂળ સ્વરૂપમાં ટક્યું નથી, પણ એનો પ્રભાવ જબરદસ્ત રહ્યો છે. એમનો મુખ્ય વારસો છે એનાલિટિક ફિલોસોફી, 20મી સદીની અંગ્રેજી બોલતી દુનિયાની મુખ્ય ફિલોસોફિકલ પરંપરા.
એ કેવી રીતે?
એટલે શ્લિક અને વિયેના સર્કલે જે બાબતો પર ભાર મૂક્યો, તાર્કિક ચોકસાઈ, ભાષાની સ્પષ્ટતા, દલીલોનું વિશ્લેષણ, વૈજ્ઞાનિક પુરાવા માટે આદર, આ બધું જ એનાલિટિક ફિલોસોફીનો પાયો બન્યો. અને બીજું કારણ, પેલી દુઃખદ ઘટનાઓ,
શ્લિકની હત્યા અને નાઝીવાદ.
હા, એના કારણે વિયેના સર્કલના મોટા ભાગના સભ્યો યુરોપ છોડીને અમેરિકા અને બ્રિટન ગયા, અને ત્યાં એમણે આ વિચારો ફેલાવ્યા. એટલે એ ફિલોસોફી ત્યાં ખૂબ વિકસી.
એટલે વિચારવાની પદ્ધતિ, સ્પષ્ટતાનો આગ્રહ, એ વારસો જીવંત રહ્યો.
એકદમ. આજે પણ ફિલોસોફીમાં સમસ્યાઓને ભાષાકીય ગૂંચ તરીકે જોવી, વિજ્ઞાન સાથે તાલમેલ રાખવો, આ બધું શ્લિક અને એમના સાથીઓના પ્રભાવને કારણે જ છે. શ્લિકને આજે તર્ક અને સ્પષ્ટતા માટે શહીદ થયેલા એક અગ્રણી તરીકે યાદ કરાય છે.
એમના પોતાના શબ્દોમાં એમના વિચારોનો સાર શું હતો? કોઈ પ્રખ્યાત અવતરણો?
હા, ત્રણ મુખ્ય અવતરણો છે જે એમના વિચારોને બરાબર પકડે છે. પહેલું, કોઈપણ પ્રસ્તાવનો અર્થ તેની ચકાસણીની પદ્ધતિ છે. આ તો એમના ચકાસણી સિદ્ધાંતનો જ મંત્ર છે. કોઈ વાતને સમજવી એટલે એ જાણવું કે એને સાચી કે ખોટી સાબિત કરવા શું કરવું પડે.
બીજું,
ફિલોસોફી સિદ્ધાંતોની પ્રણાલી નથી, તે એક પ્રવૃત્તિ છે. આ એમના પેલા ટર્નિંગ પોઈન્ટ નિબંધમાંથી. ફિલોસોફીનું કામ જ્ઞાન આપવાનું નહીં, પણ વિચારોને, ભાષાને સાફ કરવાનું છે.
અને ત્રીજું,
જે તત્વજ્ઞાન વિશે હતું. હા, તત્વમીમાંસા, મેટાફિઝિક્સ એટલા માટે નથી તૂટી પડતી કે તેના કાર્યોનું સમાધાન કરવું માનવીય તર્ક માટે અશક્ય છે, પરંતુ એટલા માટે કે આવા કોઈ કાર્યો અસ્તિત્વમાં જ નથી. મતલબ કે મેટાફિઝિક્સના પ્રશ્નો ફક્ત અઘરા નથી, પણ એ પ્રશ્નો જ અર્થહીન છે, કારણ કે ચકાસી શકાય એમ બનેલા જ નથી.
વાહ, એકદમ સ્પષ્ટ અને ધારદાર વિચારો. શ્લિકના વ્યક્તિત્વ વિશે કે જીવન વિશે કોઈ બીજી રસપ્રદ વાતો?
હા, અમુક છે. જેમ કે એમને પર્વતારોહણનો બહુ જ શોખ હતો. તેઓ કુશળ પર્વતારોહક હતા.
ખરેખર ફિલોસોફર અને પર્વતારોહક?
હા, અને કહેતા પણ ખરા કે ફિલોસોફીમાં જે ચોકસાઈના આયોજન જોઈએ, એવું જ પર્વત ચડવામાં પણ જોઈએ. બીજું, વિયેના સર્કલના લીડર જેવા હોવા છતાં એ બહુ કટ્ટર નહોતા. જે લોકો એમની સાથે અસંમત હોય એમની સાથે પણ મિત્રતા રાખતા.
અને વિટગેનસ્ટાઈન સાથેની મુલાકાતોનું શું હતું? એમને કવિતા સંભળાવતા?
હા, એ કિસ્સો જાણીતો છે. શુલેક અને અમુક સભ્ય વિટગેનસ્ટાઈનને મળવા જતા. વિટગેનસ્ટાઈન બહુ વિચિત્ર માણસ હતા. એમને લાગતું કે આ લોકો એમના પ્રેક્ટિસને બરાબર સમજ્યા નથી. એટલે ઘણીવાર ફિલોસોફીની ચર્ચા કરવાને બદલે એમને ટાગોરની કવિતાઓ વાંચી સંભળાવતા.
કમાલ છે. અને પેલી હત્યા પછી હત્યારા નેલબોકનું શું થયું? એ વાત પણ ચોંકાવનારી છે.
અત્યંત દુઃખદ અને વ્યંગાત્મક. નેલબોકને શરૂઆતમાં સજા થઈ, પણ નાઝીઓ આવ્યા પછી એને છોડી મુકાયો અને ઉલટાનું સન્માન કરાયું, કારણ કે એણે યહૂદી ફિલોસોફરને માર્યો હતો. આ એ સમયના નૈતિક પતનનું ઉદાહરણ છે.
અને એમને અમેરિકામાં રહેવાની ઓફર હતી, છતાં પાછા વિયેના આવ્યા.
હા, 1930ના દાયકામાં બર્કલે યુનિવર્સિટીએ એમને કાયમી પદ ઓફર કર્યું હતું. ઓસ્ટ્રિયામાં જોખમ વધી રહ્યું હતું એ જાણવા છતાં એ પાછા ફર્યા. એમને પોતાના વિદ્યાર્થીઓ અને સાથીઓ પ્રત્યેની ફરજ વધુ મહત્વની લાગી અને એ નિર્ણય જીવલેણ નીવડ્યો.
તો આખી વાતનો સાર એ છે કે મોરિત શ્લેક એક મહત્વના ફિલોસોફર હતા, જેમણે ફિલોસોફીને વિજ્ઞાનની નજીક લાવવાનો, એને સ્પષ્ટ અને તર્કબદ્ધ બનાવવાનો મોટો પ્રયાસ કર્યો.
બિલકુલ. ભલે એમના કેટલાક સિદ્ધાંતો હવે સ્વીકાર્ય નથી, પણ એમણે જે સ્પષ્ટતા, તાર્કિક કઠોરતા અને વૈજ્ઞાનિક પુરાવા માટે આદરની ભાવના જગાવી, એ આજે પણ એટલી જ મહત્વની છે. અને એમની હત્યા આપણને યાદ અપાવે છે કે તર્ક અને સત્યની શોધ કેટલી નાજુક અને હિંમત માંગી લેવી હોય છે.
અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. શ્લિકનો મુખ્ય પ્રશ્ન હતો, અર્થ શું છે? કોઈ વાત ખરેખર અર્થપૂર્ણ છે? આજે આપણે માહિતીના ધોધમાં જીવીએ છીએ. ફેક ન્યૂઝ, સોશિયલ મીડિયાનો શોરબકોર, આવા સમયે કોઈ વાતનો સાચો અર્થ શું છે અને આપણે કેવી રીતે જાણી શકીએ? શ્લિકના આ સવાલો કદાચ પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત નથી લાગતા. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.